પૂજ્ય ભાઈશ્રીનું નિયમસાર શ્લોક 109 તેમજ ગાથા 77-81 ઉપર પ્રવચન.
ના ખાસ કઈ ફેર લાગતો નથી, પણ ઉપર માં જો ઉપરમાં લીધું છે ને, એમાં એટલું લીધું, સત્તા અવબોધ પરમ ચૈતન્ય સુખની અનુભૂતિ જો દેવા વિશિષ્ટ આત્મ તત્વને ગણનારા સુદેવની માય મારી શકો મોરાગ દેશ નથી. મોરાગ દેશ એટલું ત્રણેય વિધામાં, અને આમાં એકલા સંજોગના કસાય હોય એવું લાગે, બધું લઈ લીધું. અને આમાં ક્રોધમાન માયેલો એટલું લીધું, ક્રોધમાન માયેલો લીધું એટલે રાગ દેશ આવ્યા પણ મોહ ના આવ્યો, એટલો કે એમાં મોરાગ દેશ છે અને એમાં ક્રોધમાન માયા લોભ છે. એના બે ભેદ કરો તો ક્રોધ અને માન ને માયા ને લોભ, દ્વેષ અને રાગ. આત્માને ભાવું તો આ હા હા, ભગવાન આત્માને નાયક ની ભાવનામાં ભર્યો છું. હું આત્માને ભાવું છું, કસાય ના પરિણામ ને પૂર્વ કર્મ કરે છે એમ હું જાણું છું, પણ હું કરું છું એમ જાણવામાં આવતો આય છે, આય છે. એનો કરનાર પૂર્વ કર્મ છે, હું એનો કરનાર નથી. કેમ કે પરિણામ મને અડતા નથી, મારી સત્તાની બહાર છે, એ બહિર્ગત છે, એ વ્યક્ત છે, એ અન્ય છે, તેથી હું એનો કરતા નથી. આ દ્રવ્ય ને પર્યાય ના ભેદ જ્ઞાન ની પરાકાષ્ઠા છે આ ગાથાઓ. ઘણા દિવસ થી ચાલે છે, કેટલા દિવસ થઈ ગયા છે, પાંચ છ તો થઈ ગયા છે આ ગાથા. હું જ્ઞાતા છું કે કરતા, બસ જો એ નિર્ણય કર્યા વિના જો આત્મા જોયો તો બાજી આત્મા થી ચાલી જશે. કેમ કે નિરોધ ના સંસ્કાર છે, નિરોધ થી લઈને આવ્યો સંસ્કાર, કરતા છું એ સંસ્કાર આજકાલ ના નથી. ધારા પ્રવાહી જોત નિરોધ થી ચાલતા આવતા સંસ્કાર છે. સમયવર્તી છે ખરા, સમયવર્તી છે તો સમયવર્તી, સમય સમય કરતા બુદ્ધિ કરે છે, પણ ધારાવાહી લઈએ તો એ નિરોધ થી સંસ્કાર લઈને આવ્યો છે કરતા બુદ્ધિ ના. એ કરતા બુદ્ધિ ના સંસ્કાર ને નિવૃત્તાવવા માટેની આ ગાથા છે. આત્માને નિવૃત્તાવો, કરતા બુદ્ધિ થી આત્માને નિવૃત્તાવો. કરતા થી આત્મા જ્ઞાતા છે, આ ભાવમાં નક્કી કરી લેવું કે હું જ્ઞાતા છું કે કરતા છું. આવતા ભાવ ઉપર રાખવા જેવું નથી, કાળ ઉપર રાખવા જેવું નથી, તો પછી આવતા ભાવ ની વાત તો મોટામાં મોટી ભૂલ હોય તો અકર્તા હોવા છતાં પોતાને કરતા માને છે. જીવ તત્વ ની મોટકી ભૂલ છે આ, સાધારણ ભૂલ નથી. કરતા બુદ્ધિ માંથી સંસાર આખો ઉભો થયો, કરતા બુદ્ધિ અજ્ઞાન છે, અકર્તા બુદ્ધિ એ સમ્ય જ્ઞાન છે, વસ્તુનું સ્વરૂપ છે. અરે જીવ તત્વ નું તને જીવ તત્વ ની ભૂલ રાખીને જવું છે? તને ગુરુ મળ્યા, પિસ્તાલીસ વર્ષથી તને બોધ આપે છે, એટલા શાસ્ત્રો ને એટલા વ્યાખ્યાન ને ટેપ રેકોર્ડ બહાર પડી ગઈ કે અમે તને કહીએ છીએ, એમની સર્વજ્ઞ ભગવાને કહેલું, અમે તમને કહીએ છીએ કે ભગવાન આત્મા કરતા છે, જ્ઞાતા છે, નાયક છે, કરતા છે જ નહીં. છતાં તમે હજી હું કરતા છું એવો અભિપ્રાય, તને કેમ તારા અભિપ્રાયમાં કરતા પણ આવે, તારા અભિપ્રાયમાં હું નાયક છું, અકર્તા છું એમ ભાષું છે. કેમ કે પરિણામ સત અહેતુ છે, નિમિત્તથી પણ થતા નથી, અને એ પરિણામ એના ગુણથી ને ગુણથી પણ થતા નથી. પર્યાય પરિણામ થી ઉપજે છે, નિમિત્તથી ઉપજતી નથી, અને એના ગુણ ને દ્રવ્ય થી પણ ઉપજતી જોવામાં આવતી નથી. તો પર્યાય દ્રષ્ટિ છૂટી અને દ્રવ્ય દ્રષ્ટિ થશે. નિમિત્ત થી તો નહીં પણ એના ગુણ થી નહીં, મતી શુદ્ધ જ્ઞાનની ગમ્ય જ્ઞાનની પર્યાયનો જે જન્મ થાય છે એ શ્રી ગુરુજી તો જન્મથી નથી, એનો દાતા શ્રી ગુરુ તો નથી, પણ એનો દાતા પોતાનો ગુણ જ્ઞાન નામનો ગુણ અથવા ગુણી દ્રવ્ય પણ એનો દાતા નથી, એનો કરતા નથી. આવા તો શાસ્ત્રના વચન છે. અરે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાએ તો શ્રદ્ધા લાય કે અકર્તા, પછી આત્માની શ્રદ્ધા એ શ્રદ્ધા થાય અને પછી અનુભવની શ્રદ્ધા થાય, બે પ્રકારને હમણાં ગૌર કરીને એક પ્રકારથી તો અકર્તા છો એમ લે. ત્રણ પ્રકાર પાયા દુર્ભાઈ કે દેવગુરુ શાસ્ત્ર ને તને જો શ્રદ્ધા હોય અને તું ભગવાનને નમસ્કાર કરવા રોજ જાત અને પૂજા કરી પૂર્ણ કલાક અષ્ટાંગિકા પર્વમાં જેની તું પૂજા કરી રહ્યો છો એ ફરમાવે છે કે ભગવાન આત્મા બધાના આત્મા કરતા છે, પોતાના પરિણામના કે બીજા જળ ચેતનના પરિણામનો આત્મા કરતા તરણ કાળમાં નથી, એવો જ નાતા છે. કેમ કે આત્મા જ્ઞાનપૂર્તિ ભરેલો છે, આત્મા જ્ઞાનપૂર્તિ ભરેલો છે એટલે એમાંથી પ્રવાહ આવે છે તો જાણવાનો આવે છે, પણ કરવાનો પ્રવાહ એમાંથી આવી શકતો નથી. એમ સર્વજ્ઞ ભગવાનના કહેવાથી, પ્રત્યક્ષ જ્ઞાની ગુરુ તને મળ્યા એના કહેવાથી, એની શ્રદ્ધાએ તો શ્રદ્ધા કર. એ સર્વજ્ઞ ભગવાન અન્યતાવાદી નથી, એ વિકરાળ સર્વજ્ઞ પરમાત્મા છે. એ જેમ કહે છે એમ જ મારું સ્વરૂપ છે, એના ઉપર લક્ષ રાખીને તો શ્રદ્ધા કર. અને એના ઉપર લક્ષ રાખીને શ્રદ્ધા કરીશ અને આવશે શ્રદ્ધા તો મારો આત્મા અકર્તા છે એમ વિકલ્પ આત્મક નિર્ણયમાં પણ એને અકર્તા પણ બેસશે, એને વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે છે. અને જો દ્રઢ થઈ ગઈ કે હું અકર્તા છું એ વ્યવહાર શ્રદ્ધાના વિકલ્પ નો પ્રભાવ થઈને પ્રત્યક્ષ અનુભવ થઈને સાક્ષાત કરતા રૂપે આત્મા પરિણમી જશે. અરે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાએ તો શ્રદ્ધા કહી, એ આત્માના અનુમાન લઈને તો શ્રદ્ધા કહી અને પછી અનુભવ કરીને શ્રદ્ધા કર તો તારું કામ થઈ જશે. મૂળ વાત છે પાંચ રતન શુદ્ધભાવ અધિકાર ઊંચામાં ઊંચો, પણ ક્યાંય એને પાંચ રતન આપવાનું નામ આપવાનું રતન આપવાનું નામ મન નથી, પણ ત્યાં અકર્તાની વાત આવી. ભાવી તીર્થંકરનું મન થઈ ગયું પાંચ રતન. આ તીર્થંકર થવાના છે ટીકાકાર પદ્મમાં ઉતારી દેવ પોતે નથી ક્યાં છે, અને ગુરુદેવે આપણને વ્યાખ્યાન જાહેર વ્યાખ્યાનમાં કહ્યું છે, ખાનગીમાં નહીં. અરે પદ્મવન ધારી દેવ ભાવિ તીર્થંકર અને ભાવિ તીર્થંકર સૂર્ય તીર્થે મહારાજ તને કહે છે. એ ખરેખર દ્રવ્ય નિક્ષેપે તો એ તીર્થંકર જ હતા, નહીં ગમને તો એ તીર્થંકર નો જ આપણને ભેગો થયો હતો. અરે તીર્થંકર ઉપર શ્રદ્ધા રાખીને શ્રદ્ધા તો કરી કેવો કરતા. મિથ્યા દર્શન હો કે સમ્યક દર્શન ના પરિણામ થાવ કે હો કે જાવ એનો હું કરતા નથી, હું કરતા નાય નિષ્ક્રિય પરમાત્મા છું, અપરિણામી છું, એનું ધ્યાન તો ઘરે તો તને તારું કામ થશે. એક વર્તમાન સ્ટેજ માં તો આવી જા, પેલું સ્ટેજ તો જે આવી જા, નિમિત્તના લક્ષ્ય તો નિર્ણય કર, પણ આત્માના અનુભવથી અનુમાનથી નિર્ણય ને પછી અનુભવથી નિર્ણય તને આવશે આવશે ને આવશે. કોઈ એમ લાગે કે અમને એટલું નથી, આટલું બધું બોર થઈ ગયું છે એમ કોકને લાગે, ભાઈ જરા સમજવા જેવું છે, સમજવા જેવું છે. બધા જીવો ભગવાન થાવ એમ ગુરુદેવ આમ બે હાથે આશીર્વાદ આપતા, બે હાથે. સત્ય તો ભગવાન છો તમે બધા, પણ તમે બધા ભગવાન પરિણામ થાય કે પણ પરિણામ કરતા એમ જો શ્રદ્ધા લાવીને પછી પોતે આગમ યુક્તિ ને અનુમાન થી પોતે તર્ક કરીને વિચાર કરીને એવી વાત અત્યારે આ કાળ માં આવી ગઈ છે. કરતા હું નથી હો ભાઈ, હું તો જ્ઞાતા છું ને, હું જ્ઞાતા છું એ શું કરું? હું તો પંગુ છું ને, હું તો તાંગળો છું ને, હું પર્યાય ને કેમ કરું? પર્યાય થાય ને કેમ કરું? પર્યાય સ્વ હેતુ એના સ્વ અવસરે જન્મે છે અને સ્વ અવસરે જય થાય છે અને જન્મ ક્ષણ છે પર્યાય ની. પર્યાય નો કાળ પડતો નથી, પર્યાય નો ભાવ પણ પડતો નથી. થવાયું થાય છે. તેરમી ગાથામાં નવી તત્વ ની વાત પર્યાય ની કરી, થવાયું થાય. ચારે તરફથી આત્માનું અવતર થાય છે. નાયક પણ સિદ્ધ થાય છે, જ્ઞાતા પણ. અવકર્તા તો નાસ્તિકથી કહ્યું, કરતા બધી છોડાવવા માટે આત્માના વિશેષણ કારકને હવે દ એને કહ્યું હતી કે તો એક નાયક જ છે. હા, મોટા અવાજે હા પ્રતિપાદન કરું છું. હા હા, હે હવે હવે આત્મા તમે તો સાંભળો, મને સાંભળવાનો ભાવ થયો અને તમને સાંભળવાનો ભાવ થયો. હવે એટલું કરું કે તમે નિર્ણય કરો ને અનુભવ કરો. સાંભળવાનો ભાવ થયો મને, તને સાંભળવાનો ભાવ થયો. હવે તું નિર્ણય કર અને પછી અનુભવ કર. એ તો ઉદ્દેશ માટે એક કહે ને, કર કહે એમ જ કહેવાય ને. બીજું શું ઉપાય છે કે એવા કષાયોનો કરતા નથી, કરાવના નથી, અનુભૂતક નથી. ચૈતના વિલાસ રૂપ આત્માને ભાવું છું પણ કરતો નથી, શુદ્ધ આત્માની ભાવનામાં પડ્યો છું. એ થાય છે કે નથી થતા? ખરેખર તો એનું લક્ષણ નથી જાય નિર્વિકલ ધ્યાનમાં. સર્વિકલ દશામાં ત્યારે નિર્વિકલ્પ ધ્યાન આવી નહીં. ટીકામાં જેમ કરતા વિશે વર્ણન કર્યું એમ કાર્યતા અનુરૂપતા વિશે પણ સમજી લેવું. ત્રણેય બોલ બધામાં લાગુ પાડવા એમ કહ્યું. આ રીતે પાંચ રત્નોના શોભિત કથન વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સંન્યાસનું એટલે ત્યાગનું વિધાન કહ્યું. કરતાપણાની બુદ્ધિ છોડાવવાનું વિધાન અહીંયા કહ્યું. હવે આ પાંચ ગાથાઓનું ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ પદ્મમલધારી દેવ શ્લોક કહે. જો હવે દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની સંધિની વાત આવે, દ્રષ્ટિપૂર્વક જેને સાચી દ્રષ્ટિ થાય એનું જ્ઞાન શું કામ કરે? દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં શ્રદ્ધામાં જયારે આવે અને શુદ્ધ નહીંથી શુદ્ધ આત્મા જયારે શુદ્ધ નહીંથી શુદ્ધ નહીં શુદ્ધ આત્માને જે રીતે છે એમ જાણે અને શ્રદ્ધા શ્રદ્ધે ત્યારે એનું જ્ઞાન શું કામ કરે છે? દ્રષ્ટિ પૂર્વક થયેલું પ્રગટ થયેલું જ્ઞાન શું કામ કરે છે? આ કઢેલા દૂધમાં મેરમણ ની વાત આવે છે. પાણીમાં મેરમણ નાખે તો પાણી જામતું હશે, એમાંથી માખણ નીકળે? એમાંથી તો માખણ નીકળે નહીં. પણ દૂધ જોઈએ, પણ દૂધમાં મેરવણ જોઈએ એ દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની મૈત્રીની સંધિની વાત કરે છે. જ્યાં એકલા દ્રષ્ટિના વિષયની વાત આવી ત્યાં જીવો જ્ઞાનનો દ્રોહ કરી બેસે છે. જ્ઞાનનો દ્રોહ કરે તો દ્રષ્ટિ ખોટી છે, અને જ્ઞાનનો પક્ષ કરે જ્ઞાનના વિષયનો જાણવાના તો પણ દ્રષ્ટિ ખોટી છે. અપૂર્વ વાત અહીંયા સંધિની કરે છે કે આ પ્રમાણે પંચરત્નો દ્વારા ટાઈમ થઈ ગયો, કાલનો હજી દિવસ છે, એક દિવસ છે કાલનો આપણે, એટલે કાળ આવી જાય પૂરો. એટલે દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની મૈત્રી સંધિ કેમ થાય છે અને કેવી રીતે એને નિર્વિકલ ધ્યાનમાં દ્રષ્ટિ અને જ્ઞાન પ્રગટ થઈને એ જ્ઞાન શું કેમ જાણે છે અને એ જ્ઞેયનો ભેદના વિકલ્પને છોડીને એ જ્ઞેયને પણ અભેદપણે જાણે છે, જેને પણ અભેદપણે શ્રદ્ધા શ્રદ્ધે છે અને જ્ઞાન અભેદપણે જાણે છે અને ભેદા ભેદને કેમ જાણે છે એની વાત કાલે આવી.
રાજકોટમાં ગુરુજી લાલચંદભાઈનું શ્રી નિયમસાર પરમાર્થ પ્રતિકમ અધિકારની કળશ 109 ઉપરનું પ્રવચન શુક્રવાર તારીખ 17/7/81.
ઉત્તર અવસ્થામાં હંમેશા જ્ઞાનીઓને નિજ ભાવના વધી જાય છે, જેમ ગુરુદેવને છેલ્લા 5 વર્ષથી દેખાતું પછી પોતે પોતાના ભાવ ઘટે, પછી ગમે ત્યાં ગામડામાં જાય ગુરુદેવ તો હવે દાખલા બાખલા બધા બંધ થઈ ગયા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત કરતા, કોઈ પણ જગ્યાએ હોય વડોદરા હોય કે ગમે ત્યાં સૂક્ષ્મ વાત નીકળતી. એમ આ નિજ ભાવનાને અર્થે નિયમસાર શીતલ પ્રસાદજી તો એમ કહે છે કે સમયસાર કરતા પણ કોઈ અપેક્ષા એ કોઈ વાત આમાં વિશેષ પ્રકારની આવી ગઈ છે, એમ શીતલ પ્રસાદજી 1500 વર્ષ પહેલા અનુવાદ કર્યો એમાં એને લખ્યું નિયમસારમાં. અને આ એટલી પ્રસિદ્ધિ પામ્યું નહોતું, પણ ગુરુદેવના નિમિત્તે આ પ્રસિદ્ધમાં આવ્યું, બાકી આ શાસ્ત્રનું નામ પણ દિગંબરો જાણતા નહોતા. એક વાત. બીજી વાત, આ ટીકાકાર આચાર્ય ભગવાન ભાવિ તીર્થંકર છે પોતે, એટલે એમની ટીકાની જે દ્રષ્ટિના વિષયની વિશેષતા પ્રધાનતા રજૂઆત કરવાની એની શક્તિ કોઈ અલૌકિક પણ આમાં દેખાય. હવે એ આચાર્ય ભગવાન જ્યારે દ્રષ્ટિના વિષયની વાત પૂરી કરી આ 5 રત્નની ગાથામાં એકલો દ્રષ્ટિનો વિષય છે, મૂળ 5 ગાથા કુંકુમ ભગવાનની અને એની કરી ટીકા, એ ટીકામાં ને મૂળ ગાથામાં એકલો દ્રષ્ટિનો વિષય કરતા શુદ્ધ આત્માને સકલ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે, મથાળું હતું. એટલે કોઈ પણ પરના પરિણામ કે સ્વના પરિણામનો પણ ભગવાન આત્મા કરતા નથી અકર્તા છે, એવો એક શુદ્ધાત્મા ઉપાદેય છે એમ દ્રષ્ટિનો વિષય આપ્યો. હવે જ્યારે જેને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, ખરેખર જે દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે છે, ત્યારે તે આત્માને સ્વસંવેદન આત્મ અનુભવ અનુભૂતિ જ્ઞાન પણ થાય છે, એકનું સમ્યક દર્શન થાય છે અને જ્ઞાન થતું નથી એમ નથી, પણ સમ્યક દર્શનની સાથે સાથે સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર પણ પ્રગટ થાય છે, અવિના ભાવ સંબંધ છે, 3 રત્નત્રય પ્રગટ થાય છે. એમાં દ્રષ્ટિના વિષય પૂર્વક જે જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાનમાં ધ્યેયપૂર્વક સ્વગુણેય જ્ઞાનમાં જ્ઞેય પોતાનો આત્મા જ્ઞેય થાય છે, પ્રમેય થાય છે, એ આત્મા જ્ઞાનના ધ્યેયપૂર્વક જ્ઞાનમાં ભાવસુદ્ધ જ્ઞાનમાં અતિન્દ્રિય જ્ઞાનમાં કે પોતાનો આત્મા કેવો જ્ઞેય થાય છે એનો એક અહીંયા સ્પેશિયલ કળશ પોતે ટીકાકાર કહે છે. ભાઈ કળશ કરવાની છે. પણ પેલા એ મુનિરાજ સાક્ષાત મોક્ષ નું કારણ જે થાય છે એવી એમાં છે એ જ સમ્યક દર્શન થવાના કાળે પણ એ સ્થિતિ હોય છે. પેલા આપણે ચારિત્રની અપેક્ષા એ વાત કરીએ કેમ કે અહીંયા એમ લીધું ને કે અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. મુનિરાજે પોતે કહ્યું છે આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે જેણે એટલે જે સાધક થયો તે આત્મા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે. પર પદાર્થને જાણવાની ઈચ્છાની ઇન્દ્રિય જ્ઞાનની ઇન્દ્રિય જ્ઞાનના વિષયો અંતર્મુખ થતું જ્ઞાન એ ઇન્દ્રિય જ્ઞાન એમાં રોકાઈ જાય છે અને ઇન્દ્રિય જ્ઞાનથી જે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનનો જે વિષય છ દ્રવ્ય બહારના આત્મા સિવાય એ બધાને જાણવાનું એને પોતાના જ્ઞાનને મર્યાદામાં લાવે છે. ઇન્દ્રિય જ્ઞાનને મર્યાદામાં લાવે છે અને મન દ્વારા ઉત્પન્ન થતા જે વિકલ્પો એને પણ આત્મા છોડે છે. નિર્વિકલ્પ ધ્યાનની સ્થિતિની આ વાત ચાલે છે. સાતમા ગુણ સ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાંથી આવી છઠ્ઠા ગુણ સ્થાને સાતમા ગુણ સ્થાનમાં અમે જ્ઞાતા એની શું સ્થિતિ છે એનું એને જ્ઞાન થઈ ગયું છે અને જ્ઞાન રહી ગયું છે. સાતમાની સ્થિતિનું જ્ઞાન થઈ ગયું અને એનું જ્ઞાન એને રહી ગયું છે એટલે છઠ્ઠામાં આવીને એ નિર્વિકલ્પ ધ્યાનની શું સ્થિતિ હોય છે એનું આચાર્ય મહારાજ વર્ણન કરે છે. આ દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની મૈત્રી સંધિની વાત ચાલે છે. કોઈ એકાંતે આત્માને કેવળ માત્ર ધ્રુવ છે અને ઉત્પાદ બે છે જ નહીં, એકનું દ્રવ્ય સામાન્ય છે અને વિશેષ પર્યાયો સર્વથા નથી એમ જો કોઈ માનતા હોય તો એનું જ્ઞાન ખોટું થાય છે. અને જ્ઞાન ખોટું તો દ્રષ્ટિ પણ ખોટી હોય છે પણ દ્રષ્ટિપૂર્વક એક સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે એ પોતાના આત્માને દ્રવ્ય પર્યાય સ્વરૂપ જેમ છે તેમ અભેદપણે એ જ્ઞાનમાં જ્ઞેયપણે એને જાણવામાં આવી જાય છે. ધ્રુવ પણ જણાય છે અને ઉત્પાદે ધ્રુવતમ સત પણ જણાય છે. સામાન્ય ઉપાધે પણ એ જણાય છે અને સામાન્ય ઉપાધે થતાં એ સામાન્ય વિશેષ આત્મક આખો પદાર્થ એ જ્ઞાનમાં જ્ઞેય થાય છે એટલે જણાય છે. ધ્યેય પૂર્વક જ્ઞેય હોય છે એ સિદ્ધાંત ચૂકવા જેવો નથી. જેને ધ્રુવ પરમાત્મા ધ્યેય થતું નથી ધ્યાનમાં એને દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આત્મા જ્ઞાનમાં ગ્રહી થઈ શકતું નથી. એ છે કે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા સદ્રવ્યને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન, એમાં જે ચિંતા હતી એટલે કે ચિત્તમાં જે વિકલ્પ ઉત્પન્ન થતો હતો ઇન્દ્રિય જ્ઞાનમાં, એ ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાનના વિષયથી આત્મા પાછો થઈ જાય છે, ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર અટકી જાય છે. અને અતિન્દ્રિય જ્ઞાનમાં પરિણતિ તો છઠ્ઠી હતી, પણ હવે શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. ત્યારે એને શું સ્થિતિ હોય છે એનું પોતે વર્ણન કરે છે. ઋષિઓના ગ્રહણની ચિંતાને છોડીને એટલે પરને જાણવાના વિકલ્પ અને પરને જાણવાનું ઇન્દ્રિય જ્ઞાન, જેમાં ચિંતા એટલે આકુલતા હતી, ભલે સંજોલનના કષાયની આકુલતા પોતપોતાના ગુણસ્થાનના પ્રમાણે, એ ચિંતાને જેણે છોડી છે, જેને આકુલતા છૂટે છે, ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાનના વિષયો એનો વ્યાપાર અટકી ગયો છે. જો ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થઈ જાય તો કેવળ જ્ઞાન થાય, પણ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ અટકી ગયો છે. ભલે ઇન્દ્રિય જ્ઞાન લબ્ધ રૂપે હજી જીવતી રહે, પણ એનો ઇન્દ્રિય જ્ઞાનનો જે વ્યાપાર શાસ્ત્ર સન્મુખનો, શાસ્ત્ર લખવાનો કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ કે છ દ્રવ્યના વિચારો માનસિક જે ચાલતા હતા, એ માનસિક વિચાર એને નિર્વિકલ જ્ઞાન વખતે, શુદ્ધ ઉપયોગ વખતે સેજ છૂટી જાય છે. ચિંતાને જેને છોડી છે એટલે એ છોડી છે, ઉપદેશમાં બીજું શું કહેવાય કે એ ઉત્પન્ન થતો નથી એટલે એને છોડ્યું કહેવામાં આવે છે. જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે. જ્યાં આત્માનું જ્ઞાન થયું ત્યાં રાગની ઉત્પત્તિ ન થઈ એને રાગને છોડ્યો એમ નામ માત્રથી કહેવામાં આવે. કોણ આવે છે? ઉત્પન્ન કરે તો છોડે ને, ઉત્પાદક નથી તો એ છોડનારો પણ નથી. પણ એમ કહેવા એની ઉત્પત્તિ ન થઈ ઇન્દ્રિય તરફના જ્ઞાનનો, ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર ને વિષયો એ બધા અંતર્મુખ થતા એ વ્યાપાર અટકી ગયો, ત્યારે ચિંતાને છોડી છે એમ કહેવા. પણ એ વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી, ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર જ અટકી ગયો છે. ઇન્દ્રિય જ્ઞાન જે પર જ્ઞેયની હારે જ્ઞેય જ્ઞાયકને હિસાબે જાણતું તો એ બધો વ્યાપાર અટકી જાય. પર પદાર્થ ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞેય થતો હતો, હવે સ્વ પદાર્થ આત્મા દ્રવ્ય ગુણ ને પર્યાય ઉત્પાદ રહીને ધ્રુવ આખો આત્મા જ્ઞાનમાં ગ્રહ થાય છે. અંતર્મુખ થતા ચિંતાને છોડી છે એ નાસ્તિની વાત કરી, હવે અસ્તિની વાત કરે. એ ત્યારે હર સંબંધેની એની જે ઇન્દ્રિય જ્ઞાન ને વિષયો તરફ જતી હતી પ્રતિ એ છૂટી અને ઉપયોગ આત્મસન્મુખ થયો. તો આત્માની સન્મુખ જે ઉપયોગ થયો એમાં એને શું જાણ્યું, એ આત્મા કેવો જાણે છે? શ્રદ્ધાપૂર્વક જ્ઞાનની વાત ચાલે છે. શ્રદ્ધાનો વિષય સુરક્ષિત રાખીને, દ્રષ્ટિનો વિષય સુરક્ષિત રાખીને એ ઉપયોગ આત્મસન્મુખ થાય છે, ભૂતાર્થનું અવલંબન લે છે, ત્યારે એ જ્ઞાનમાં પર્યાયમાં એકલો દ્રષ્ટિનો વિષય જણાય છે કે બીજું પણ જણાય છે આનંદ આદિ? તો કે જણાય છે કે આનંદ છે એ પર્યાય છે, અને એને જાણે તો પર્યાય દ્રષ્ટિ થાય એવું છે. કોઈ વળી કે એકનું દ્રવ્ય જણા આનંદ ઉત્પન્ન થાય જણાય નહીં, થાય એમ નથી બાપુ. શાંતિથી દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની જે સમજી છે આ એક અલૌકિક વાત છે. જૈન દર્શનમાં પણ આવ્યા પછી પણ થોડા જેવો પામે છે એનું કારણ અનેકાંતના પક્ષમાં ચડી જાય અને એકાંત મિથ્યા પક્ષમાં ચડી જાય. એ કોઈ આત્માને સાધી શકતો નથી. મધ્યસ્થ થઈને જેમ છે તેમ વિકરાગ ભાવથી આત્માની સાધના થાય છે. કોઈ પણ નહીં પક્ષ રહેતો અનુભવના કાળે, કોઈ પણ નહીં પક્ષ રહેતો નથી, પક્ષાતિક્રમ થાય છે. અહીંયા પ્રથમ હું કરતા છું પરનો ને પર્યાયનો એવો વ્યવહારનો પક્ષ છોડાવીને હું અકર્તા છું એવા નિશ્ચયના પક્ષની વાત કરી. જેને વ્યવહારનો પક્ષ છે એને તો આ સ્થિતિ વધી શકતી જ નથી, પણ હું અકર્તા જ્ઞાયક છું, એક ટંકુ કિરણશુદ્ધ આત્મા છું એમ જેને ગુરુ ગમે ને પોતાની યોગ્યતાથી નિશ્ચયનો પક્ષ આવે છે, એ આપણે પછી મિથ્યા દ્રષ્ટિ ઉત્સમ દર્શન કેમ થાય છે એમાં એને સમજ. અત્યારે તો ચારિત્રની અપેક્ષા એ વાત આપણે કરવી છે. આ સમજાય પછી હું વધારે સમજવામાં ઠીક પડશે. અને એ આચાર્ય મહારાજ કહે છે કે હવે આ પાંચ ઇન્દ્રિયના વિષયો એને એમે છોડ્યા છે, છોડ્યા છે એટલે એના તરફ અમારો ઉપયોગ હવે થતો નથી. અમારો ઉપયોગ આત્માની સન્મુખ થાય છે, ઉપયોગ આખો ઉપયોગ આત્માની સન્મુખ થાય છે ત્યારે ની સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે એમ વાતું. પછી ઓનું સ્વરૂપ કેવું એ પછી પોતે લખેલી વાત જેમ શ્રીમદે પોતે કહ્યું કે એક જ ભવ ધારીને જાસું સ્વદેશ મોક્ષ એમ પોતે લખી ગયા ને, એમ અહીં આચાર્ય ભગવાન પોતે કહ્યું કે તીર્થંકર મેં થવાના. ગુરુદેવે આપણને એ કસ માંથી બતાવી. અહીંયા કે છે કે એવા ધર્માત્મા કે છે કે પાંચ ઇન્દ્રિયના વિષયનો વ્યાપાર અમને છૂટી ગયો છે, એ વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે, પરને જાણવાનો જે વિકલ્પ એવી જે ચિંતા, પરને જાણવાનો જે વિકલ્પ ઉઠે છે સવિકલ્પમાં એ ચિંતા છે, એમાં એટલી આકુળતા છે, એટલી સપ્તમ ગુણ સ્થાને સદુપયોગ દશામાં આનંદ છે એ પ્રકારની એમાં ભરતી હોતી નથી. એવી ચિંતા જે છઠ્ઠે ગુણતાને પર પદાર્થને જાણવાની, ધર્માસ્તિકાય આવો અધર્માસ્તિકાય આવો એવો અનેક પ્રકારના સદૃઢના જે વિચારો આવતા હોય એને છોડીને અને હવે ઉપયોગ અંદરમાં આવે છે. જે ઉપયોગ મર્યાદા બહાર જતો હતો એ મર્યાદામાં પાછો ઉપયોગ આવે છે અંદરમાં, અને નિજ સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે એમ માનતું. પછી નિજ સ્વરૂપ કેવું, નિજ સ્વરૂપ કેવું છે કે દ્રવ્ય ગુણ અને પર્યાય, દ્રવ્ય ત્રિકાળી અકર્તા જ્ઞાયક ગુણો જ્ઞાન દર્શન ચારિત્ર ત્રિકાળી ગુણો અને આત્મ સન્મુખ થયેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના આનંદના પરિણામો એ બધી પર્યાયો છે. સાધકને પર્યાય હોય છે, પર્યાય વિના દ્રવ્યની ને દ્રવ્ય વિના પર્યાયની અવિનાભાવ સંબંધ છે. એકાંતે પર્યાય વિનાનું દ્રવ્ય હોઈ શકે નહીં, અને એકાંતે પર્યાય પણ દ્રવ્ય વિના ન હોય. જ્યાં દ્રવ્ય ત્યાં પર્યાય એવો અવિનાભાવ સંબંધ. પ્રમાણ જ્ઞાનના વિષયમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એ દ્રષ્ટિપૂર્વક જ્ઞાન કેમ પ્રગટ થાય છે એની વાત આમાં છે. ઘણા ઠેકાણે આના આધારો પણ રહેલા છે, સેંકડો જગ્યાએ છે આના આધાર કે નિજ સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે. હવે અહીંયા જરા ખુલાસાની જરૂર છે, ખુલાસાની જરૂર છે. જો અમે આ કહેતા હતા પહેલેથી કે દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વરૂપ વસ્તુ છે, અને તમે કટકા કરીને એકલા ધ્રુવને વસ્તુ કહીને પર્યાયને અવસ્તુ કહેતા હતા, પરદ્રવ્ય કહેતા હતા, તો અમે કહેતા હતા એ પાછું તમારે કેવું કર્યું એમ કે ભાઈ હું જે રીતે સમજો છો દ્રવ્ય ગુણ પર્યાય ને એવું સ્વરૂપ નથી, હું જેને ઉપાદેય માની રહ્યો છો, હું જેને આત્મા માનીને એનો આશ્રય કરી રહ્યો છો એવું આત્માનું સ્વરૂપ નથી. જ્ઞાનીઓને આત્માના અનુભવ પૂર્વક દ્રષ્ટિપૂર્વક જ્ઞાન થાય છે, એ જ્ઞાનમાં જ્ઞેય કેમ થાય છે એની આ વાત ચાલે છે. ધ્યાનમાં ધ્યેય તો એકલો ધ્રુવ થાય છે, આ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ જે સ્વજ્ઞેય છે એ ધ્યાનનું ધ્યેય નથી, દ્રષ્ટિનો વિષય નથી, એ ભૂતાર્થ સ્વભાવ નથી, એ પરિણામી દ્રવ્ય છે. અપરિણામીના લક્ષ્ય પરિણામી દ્રવ્યનું જ્ઞાન કેમ થાય છે એની આ સંધિની વાત કરે છે. લક્ષ્ય અપરિણામીનું છે અને જ્ઞાન પરિણામીનું થાય છે, સમય એક છે. અપરિણામીનું લક્ષ્ય અને પરિણામીનું જ્ઞાન સમય એક છે, બે સમય નથી. બીજા સમયે આનંદ આવ્યો એનું જ્ઞાન બીજા સમયે થાય, અતિન્દ્રિય આનંદ હો એમ નથી તો નહી પક્ષે, ક્રમે જ્ઞાન થાય નહી પક્ષે, બેનું અક્રમે જ્ઞાન થાય એ નહી પક્ષાતિક્રાંત છે, એ અતિન્દ્રિય જ્ઞાન છે. ક્રમે થતું જ્ઞાન નહી પક્ષ વાળું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે. દ્રવ્ય ગુણ ને પર્યાય આખો આત્મા અભેદ, પર્યાય થી અનન્ય, પર્યાય થી અન્ય તું ને, પર્યાય થી અન્ય શ્રદ્ધામાં કાયમ છે અને જ્ઞાનમાં પર્યાય થી અનન્ય પણ છે વસ્તુની સ્થિતિ. એ પ્રકારનો એક વ્યવહાર છે નિશ્ચય પૂર્વક નો. પર્યાય થી અન્ય તે નિશ્ચય ને પર્યાય થી અનન્ય તે વ્યવહાર, એ નિશ્ચય ને વ્યવહાર બે નો વિકલ્પ છૂટીને જેમ છે તેમ જાણવામાં આવે તેને મધ્યસ્થ જ્ઞાન વિતરાગી જ્ઞાન કહેવામાં આવે છે. આ વિષય જરા ડેલિકેટ છે એટલે કે નાજુક છે, પણ સમજવા જેવો છે, પણ સમજવા જેવો છે. અને અત્યારે કદાચ પૂરેપૂરું એને સ્વરૂપ ખ્યાલમાં ના આવે, ઉભડક રીએ તર્ક વિતર્ક ઉઠે તો પણ એને આ વાત ખ્યાલમાં રાખીને પછી ચિંતનમાં પણ લેવા જેવી છે. આ અનુભવી પુરુષનું લખાણ છે. જેની દ્રષ્ટિના વિષયમાં માસ્ટરી એમ કહી તો ચાલે ટીકાકારની, અને છતાં પણ જ્ઞાનનો વિષય જેવો છે તેવો પક્ષપાત રહી એના જ્ઞાનમાં જ્ઞેયપણે આવ્યું એવું કહી દીધું. એ છે કે નિજ બીજા દ્રવ્યગુણની પર્યાયની વાત નથી, પોતાના આત્માની વાત ચાલે છે. બીજા દ્રવ્યગુણ પર્યાય તો ઉપર કાઢી નાખ્યું, ઉપર કાઢી નાખી પારકી ચિંતા તો છોડી દીધી. આનું શું થતું હશે, આ દ્રવ્યનું શું થતું હશે કઈ કારણ, એકલો આત્માની સન્મુખ થયો જ્યાં ઉપયોગ અંદરમાં ગયો ત્યાં નીર સ્વરૂપમાં ચિત્તને એટલે જ્ઞાનને એટલે જ્ઞાનની પર્યાયને એટલે ભાવશુદ્ધ જ્ઞાનની પર્યાયને એકાગ્ર કર્યું છે. એટલે એક અભેદ સામાન્ય વિશેષ આત્મક આખો આત્મા દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ જ્ઞાનનું જ્ઞેય થાય છે. એ વખતે બીજો કોઈ પદાર્થ જ્ઞાનનું જ્ઞેય ઉપયોગમાં આવતો નથી. ઉપયોગમાં જ્ઞાન પ્રવર્તનકારના જ્ઞેય અધિકારમાં વૈષ્ણવાચાર્ય ભગવાને એ અધિકાર ગ્રોહ કરતા કરતા એમ કહ્યું કે હવે આ જ્ઞેય અધિકાર ગ્રોહ થયો એમ કહો, દૂધ હોય તો એમાં મેરવણ પડે તો દહીં થાય ને પછી માખણ નીકળે ને ઘી થાય. એકાંત દ્રષ્ટિના વિષયના લોભમાં કોઈ ચડી જાય ને જ્ઞાન નો દ્રોહ કરે તો એને જ્ઞાન અંતર સન્મુખ થઈને અનુભૂતિ થઈ શકતી નથી. એકાંત થઈ ગયું, આ તો સમ્યક એકાંત પૂર્વક અનેકાંત કેમ થાય? સમ્યક એકાંત પૂર્વક અનેકાંતિક જ્ઞાન કેમ પ્રગટ થાય એનો વિષય અત્યારે હવે ચાલે છે. આ તો મોટો દરિયો છે. આપણે તો આપણા માત્ર થોડા સમુદ્રમાં બિંદુ જેટલા સૂક્ષ્મ જ્ઞાન દ્વારા યથાશક્તિ આપણે એનું વર્ણન કરીએ છીએ. બાકી વિશેષ સજ્ઞ હોય એ વધારે વિસ્તારથી જાણી શકે કે નિજ સ્વરૂપમાં ચિત્તને એટલે જ્ઞાનને એકાગ્ર કર્યું છે. એકાગ્ર કર્યું છે એટલે એનું ધ્યાન કરે છે એમ નહીં. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, એકને અગ્ર કરીને એને ઉપાદેયપણે ધ્યાન કરવું, ત્યાં ધ્યેયની વાત નથી. ધ્યેય પૂર્વ જ્ઞાનના ધ્યેયની વાત ચાલે છે. નિજ સ્વરૂપમાં ચિત્તને એટલે જ્ઞાનને એટલે ભાવશુદ્ધ જ્ઞાનમાં ભગવાન આખો આત્મા જ્યાં જ્ઞાયકનું અવલંબન લીધું ને જ્ઞાયકનું અવલંબન લેતા સમ્યક તત્વજ્ઞાન ચારિત્રના વિદરાગી પરિણામ પ્રગટ થયા અને અતિન્દ્રિય આનંદ આવ્યો. એ અતિન્દ્રિય આનંદ પર્યાય પરિણત આખો આત્મા સ્વજ્ઞેય જ્ઞાનમાં એક સમયમાં થાય છે જયપૂર્વક. આ જ્ઞેયમાં જે ગર્ભિત છે દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વરૂપ જે સ્વજ્ઞેય થાય એમાં જે ગર્ભિત છે, જ્ઞેયમાં જ્ઞેય ગર્ભિત નથી. ધ્રુવ પરમાત્મા છે એમાં ઉત્પાદન નથી, પણ ઉત્પાદન ધ્રુવયુક્તમ સત્માં જે ગર્ભિત છે જે સ્વજ્ઞેય જ્ઞાનમાં થાય એમાં ધ્યેય એટલે ધ્રુવ પરમાત્મા જે ઉપાદેય છે એમાં ગર્ભિત છે. એ ધ્યેય પૂર્વક જ્ઞાનમાં આખો આત્મા ઉત્પાદન ધ્રુવયુક્તમ સત્જ્ઞેય થાય છે. કેવળી ભગવાન જેમ એક સમયમાં ઉત્પાદે ધ્રુવયુક્તમ સત્ને પ્રત્યક્ષ જાણે છે એમ સાધકનો આત્મા શ્રુત જ્ઞાન દ્વારા એક સમયમાં ઉત્પાદે ધ્રુવયુક્તમ સત્ને જાણે છે. એમાં કાળભેદ હોય તો નહીં પક્ષ થાય કે ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય. આ વિશે 13મી ગાથામાં આવ્યું છે, ટીકા ખુલાસો છે. પછી એનો વિશેષ વિચાર કરો અને પરસ્પર કોઈ વખતે ચર્ચા પણ થઈ શકે. નહી બે પ્રકારે છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. જ્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં વસ્તુ કેવી છે? દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. એકલી દ્રવ્ય રૂપ ને એકલી પર્યાય રૂપ વસ્તુ નથી. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ એટલે જ્ઞાન કરાવે. અનુભવ એટલે જ્ઞાન લેવું. સવિકલ્પ પેલા લે છે, પછી સવિકલ્પ તૂટીને નિર્વિકલ્પ કેમ થાય આમાં બધું આમાં છે. જે મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નહીં છે. દ્રવ્યાર્થિક નહીં નો જ અર્થ એમ છે ને, જે જ્ઞાનનું પ્રયોજન દ્રવ્ય સામાન્યને મુખ્યપણે જાણવાનું હોય તે જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે, પર્યાયનો મુખ્યપણે અનુભવ એટલે જ્ઞાન કરાવે તે પર્યાર્થિક નહીં છે. નહીં એટલે જ્ઞાન જેનો વિષય ભેદ પર્યાયને જાણવાનું પ્રયોજન હોય જે સમયે તે જ્ઞાનની પર્યાયને વિષયના ભેદને કારણે તેને પર્યાર્થિક નહીં કહેવામાં. જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાન તો જ્ઞાન છે, પણ એનો વિષય અભેદ હોય કે ભેદ હોય તો જ્ઞાનનું નામ બદલી જાય છે. અભેદને વિષય કરે કે દ્રવ્યાર્થિક લઈને ભેદને વિષય કરે તે પર્યાર્થિક નહીં. જ્ઞાન તો જ્ઞાન જ છે, પર્યાયો નો પર્યાય થી એટલે કે ભેદ થી એટલે ક્રમ થી પેલા દ્રવ્ય ને જાણવાનો ઉપયોગ હોય, ત્યાંથી છૂટીને પછી પર્યાય ને જાણવાનો વિચાર આવે કે પર્યાય નું સ્વરૂપ જાણવા જાય. તો ભેદ થી ક્રમ થી અનુભવ કરતા તો ભૂતાર્થ ને સત્યાર્થ છે. એ નય નિરીક્ષા થી સવિકલ્પ સવિકલ્પ નય થી જોતા તે ક્રમે ક્રમે એનું જ્ઞાન થાય. પેલા સીધું નિર્વિકલ્પ અનુભવ ના આવે ત્યારે આત્માના અધિગમ ના ઉપાયો ભગવાને નય નિક્ષેપ ને પ્રમાણ સાધન કયા નિર્ણય કરવા માટે આટલું એને સાધન હોય પછી અનુભવ ના કારણે વિકલ્પાત્મક નહીં હોતી નથી. કે અનુભવ કરતા તો એટલે જ્ઞાન કરતા તો ભૂતાર્થ ને સત્યાર્થ છે. અને હવે આગળ હવે નિર્વિકલ્પ ધ્યાન ની વાત હવે કરે અને દ્રવ્ય તથા પર્યાય એ બંને થી નહીં આલિંગિત કરાયેલા આ દ્રવ્યાર્થિક નહીં આ પર્યાપ્તિક નહીં એવો જે સવિકલ્પ જ્ઞાન નો વ્યાપાર હતો એનાથી એ નહીં આલિંગિત છે વસ્તુ. જો એનાથી આલિંગિત થાય તો એને આત્માનો અનુભવ ક્રમે થઈ શકતો નથી. ક્રમ પડે કે નહીં પક્ષ ઉત્પન્ન થાય કે આતુરતા થાય એવી સંધિ ની વાત કરે છે. છેલ્લી કોટી ની વાત ચાલે છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને પણ જયારે સમ્યક દર્શન થાય એની પહેલા એ નય દ્વારા આત્માના સ્વરૂપ નો નિર્ણય કરે છે. નય દ્વારા વિકલ્પાત્મક નય દ્વારા આત્માના સ્વરૂપ નો નિર્ણય કરે છે. પછી વિકલ્પ વાળી જે નય છે એ છૂટીને નિર્વિકલ્પ આત્માનો અનુભવ થાય. તો દ્રવ્ય અને પર્યાય બંને થી નહીં આલિંગિત એટલે દ્રવ્યાર્થિક નહીં નો વિકલ્પ અને પર્યાર્થિક નહીં નો વિકલ્પ એનાથી એ આલિંગિત થતી નથી. એનાથી આત્મા જાણવામાં આવતો નથી, અનુભવમાં આવતો નથી. પ્રત્યક્ષ નહીં આલિંગન કરાયેલા એવા શુદ્ધ વસ્તુ માત્ર જીવના ચૈતન્ય માત્ર સ્વભાવનો અનુભવ કરતા તેઓ અભૂતાર્થ અસત્યાર છે. એક સમયમાં દ્રવ્ય ગુણ ને પર્યાય એ ચિત્તને એમાં એકાગ્ર કર્યું એટલે કે જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા ગ્રહી થાય છે. એકાગ્ર એટલે એનું આલંબન છે દ્રવ્ય ગુણ પર્યાય વાળી વસ્તુનું કે જે થઈ ગઈ છે દ્રષ્ટિનો વિષય બની જાય છે એ ભૂતાર્થ ભાવ થાય છે એમ નથી. દ્રવ્ય ગુણ અને પર્યાય પરિણામી દ્રવ્ય છે. પરિણામી દ્રવ્ય જ્ઞાનનું ગ્રહી થાય છે, અપરિણામી દ્રવ્ય ધ્યાનનું ધ્યેય થાય છે. એ તો બેનસીના વચનામૃતમાં 201માં ઘણી વાત આવી હતી અને ગયા વખતે બુધવારે આપણે ગુરુદેવનું વ્યાખ્યાન મલાડનું સાંભળ્યું. એમાં ઘણા ચોક્કસ ને ઘણા ખુલાસા કયા અપરિણામી અને નિષ્ક્રિય બે શબ્દો બેનસીએ પણ એમાં લીધા છે. પછી અપરિણામી પૂર્વક પાછો પરિણામી પૂર્વ પણ છે એ પણ એમાં લીધું છે. એ જ વાત આમાં છે કે અપરિણામી પૂર્વક પરિણામી નું જ્ઞાન થાય છે. જો બેનસોનું વચનામૃત હોય તો જોઈ લઈ છે. જો મૂળ શબ્દો છે એમના. આ વાત એવી છે કે કઈ ક્યાંય કોઈનો પક્ષ અરે વ્યક્તિના પક્ષથી તો આત્માનો અનુભવ દૂર છે. વ્યવહારના પક્ષમાં રોકાય તો પણ આત્માનો અનુભવ દૂર છે. નિશ્ચયના પક્ષમાં રોકાય તો પણ આત્માનો અનુભવ દૂર છે. એવી અપૂર્વ વાત બહાર આવી ગઈ છે ગુરુદેવના શ્રી મુખેથી અને શાસ્ત્રો ને આવા બધા ઘણી વાતો છે. જો 201 નંબર નો બોલ છે આપણે રેકોર્ડ ચાલી. અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. આશ્રય કેને લો, પરિણામી નો કે અપરિણામી નો? પેલી લીટી છે આમાં. અપરિણામી તો પૂતગલે છે પણ અપરિણામી નિજ આત્માનો આ આત્મા કેવો છે? અપરિણામી છે. અપરિણામી નો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. ત્યાં અપરિણામી એટલે હવે અપરિણામી એટલે શું? આખો જ્ઞાયક શાસ્ત્રમાં નિશ્ચયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કયો છે તે આ અપરિણામી નિજાતમાં છે. શુદ્ધ નયનો જે વિષય કયો છે જ્ઞાયક, એક ભાવ પ્રમત અપ્રમતથી રહી તે અપરિણામી નો અર્થ એ જ્ઞાયક લેવો એમ કહ્યું. ખુલાસો કર્યો શાસ્ત્ર નો આધાર એટલે આખો જ્ઞાયક શાસ્ત્ર માં નિશ્ચય વિષય ગુરુ જે અખંડ જ્ઞાયક કયો છે તે આ અપરિણામી નિજાતમાં. પ્રમાણ અપેક્ષા એ હવે જ્ઞાન પ્રદાનની વાત આવી, દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની વાત કરી. પેલી દ્રષ્ટિની વાત કરી, દ્રષ્ટિ નથી તો જ્ઞાન ખોટું છે. પ્રમાણ અપેક્ષા એ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, પ્રમાણ જ્ઞાનની જ્ઞાન પ્રદાનથી જોતો એ કઈ કેવળ અપરિણામી જ નથી, અપરિણામી તેમજ પરિણામી છે. પાછું એટલો ખુલાસો કર્યો છે, પરિણામી છે એમ લખી ના શકત, લખી શકત પણ એમ લખતા પરિણામી કહેવા પેલા અપરિણામી તેમજ પરિણામી છે. સમય એક બે સમય નથી, વિચારવામાં વિકલ્પમાં બે સમય આવે, અનુભવ ના કાળે બે સમય નથી. પણ અપરિણામી તત્વ ઉપર દ્રષ્ટિ દેતા, અપરિણામી ઉપર દ્રષ્ટિ દેતા આશ્રય કરતા પરિણામ ગૌણ થઈ જાય છે. પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી, અલોકમાં જતા નથી પરિણામ, અલોકાકાશમાં વયાતા જાતિ કે પર્યાય ગૌણ થઈ જાય છે. પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી, પરિણામ ક્યાં જતા રહે. પરિણામ તો પર્યાય સ્વભાવને લીધે થયા કરે છે, દ્રવ્ય સ્વભાવને લીધે નહીં. એમાં નથી લખ્યું, આ તો હું ઉપરથી કહું છું, આમાં તો આટલું જ છે. બહુ માર્મિક વાત છે. પરિણામ તો પર્યાય સ્વભાવને લીધે થયા કરે છે, એનો પરિણામ પર્યાય સ્વભાવ ઉત્પન્નમો એનો સ્વભાવ છે. નિષ્ક્રિય કઈ પરિણામ રૂપ થતો નથી, પરિણામ તો પર્યાય સ્વભાવ થયા જ કરે છે. સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છે, સિદ્ધમાં પરિણતિ તો પર્યાય તો હોય છે, પર્યાય વિના દ્રવ્ય હોઈ શકે નહીં. પરંતુ અપરિણામી તત્વો ઉપર જ્ઞાયક ઉપર દ્રષ્ટિ એ જ સમ્યક દ્રષ્ટિ છે. શું કહ્યું? પરંતુ ઉપરની વાત બધી કરી દીધી પરિણામીની પ્રમાણથી, પરંતુ અપરિણામી તત્વો ઉપર એટલે કે જ્ઞાયક ઉપર આમાં લખવી જ વાંચું છું, જ્ઞાયક ઉપર દ્રષ્ટિ એ જ સમ્યક દ્રષ્ટિ છે. માટે આ મારી જ્ઞાનની પર્યાય, આ મારી દ્રવ્યની પર્યાય, એમ પર્યાયમાં શું કામ રોકાય છે? આ શ્રદ્ધાની પર્યાય, આ જ્ઞાનની પર્યાય, આ ચારિત્રની પર્યાય, શું કામ પર્યાય ઉપર તો રોકાય? નજર લક્ષ કઈ અંતારું જાય છે કે જાણવા માટે તો ખરું ને, પહેલા પણ જાણવાની પહેલા આદરમાં પહેલા આદરવાનું આદર ને પછી જાણવાનું જેમ છે તેમ જણાય. જાણવાની માંડીશ તો આદરવાનું રહી જશે ને કામ પૂરો થઈ જશે. એમ પર્યાયમાં શું કામ રોકાય છે? નિષ્ક્રિય તત્વો ઉપર તળ ઉપર દ્રષ્ટિ આપને, આ હું તો અકર્તા એટલે કે નિષ્ક્રિય એટલે ક્રિયાથી રહી એવો નિષ્ક્રિય પરમાત્મા છું, એ નિષ્ક્રિય તત્વો ઉપર લીટી કરીને તળ ઉપર દ્રષ્ટિ આપને. પર્યાય ઉપર દ્રષ્ટિ શા માટે સ્થાપત છું? આ મારી પર્યાય ને આ મારી પર્યાય ને આવી પર્યાય ને આવી પર્યાય, પર્યાય ઉપર લક્ષ છોડી અને દ્રવ્ય ઉપર લક્ષ સાચને ભાઈ, પરિણામ તો થયા જ કરશે. પરિણામ હું કર્યા કરીશ એમ લખ્યું નથી આમાં, આ લખેલું છે એ વાંચું છું. બેનસીના વાક્યો છે ધર્માત્માના, ગણગણ થવાના છે, દ્રષ્ટિ ઉપરાંત સ્થિરતા ઘણી છે. અને આ ગુરુદેવે આના ઉપર પ્રવચનો આપ્યા છે માન્ય રાખીને, એટલે કઈ શંકા કરવા જેવી નથી. ટૂંકામાં મારું કહેવાનો આ હિસ્સા આ સહી છે. હા હા, શું કહ્યું? પરિણામ તો થયા જ કરશે, કે હું કર્યા કરી સમય કરતું ત્યાં પછી પર્યાય થયા કરશે એમ જાણવામાં આવે કે હું કર્યા કરી કે કરતા કરતા થાય પરિણામ. અરે એ તો પર્યાય સ્વભાવ છે, કે પ્રણમે પ્રણમે ને પરણમે તારા કરતાની અપેક્ષા વિના એના ઉત્પાદના સકાળે પર્યાય થાય થાય ને થાય તારી કરતા પણાની અપેક્ષા બિલકુલ એમાં લાગુ પડતી નથી. કરતા કેવું તે વ્યવહાર છે, અકર્તા જાણવું તે નિશ્ચિત છે. કરતા કેવું તે વ્યવહાર છે, હવે બધી વાત તો શાસ્ત્રમાં અનેક પ્રકારની આવે છે, પરિણામે માટે કરતા લેવામાં આવે એને ના નથી. કોઈ નહીં દુભાય એવી વાત અહીંયા છે નહીં. એ છે પરિણામ તો થયા જ કરશે. શું લખી નાખ્યું? પરિણામ તો થયા જ કરશે. આ મારી અમુક ગુણ પર્યાય થઈ, આ મારા આવા પરિણામ થયા, વેગ તો કરવો કે નહીં, પરિણામ ઉપર નજર તો રાખવી કે નહીં, પરિણામ ઉપર ચેકિંગ કરવું કે નહીં. અદભુત થી પણ અદભુત ધર્માત્માનો ખુલાસો છે આ. વાત છે ઝીણી લોઢા કાપે ઝીણી એવી વાત છે આ. શું કર્યું કે આ મારા આવા પરિણામ થયા એમ શા માટે જોર આપે છે? પરિણામ ઉપર શા માટે જોર આપે છે? પર્યાયમાં પલટતા ઉષ્મા દ્રવ્યનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય થોડું આવે છે. અનિત્ય એવી ક્ષણવર્તી પલટતી પર્યાયમાં નિત્ય સામર્થ્ય ભગવાન આત્મા જે છે એ દ્રવ્ય કઈ પર્યાયમાં થોડુંક આવી જાય છે. તે પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય ને અવલંબન ને પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય જે ભગવાન આત્મા આનંદ વીર્ય નો પિંડ છે, કૃત્ય કૃત્ય પરમાત્મા છે, એનું અવલંબન લે ને. જ્ઞાનાનંદ સાગર ના તરંગો ને ન જોતા, જ્ઞાન ના કલોલો ને ન જોતા, તેના દળ ઉપર દ્રષ્ટિ થાપ, તરંગો તો ઉછળા જ કરશે. આ જ્ઞાન ની પર્યાય ને હું કર્યા કરીશ એમ નહીં, તરંગો તો ઉછળા જ કરશે. તું એમને અવલંબે છે શું કામ? તું એનું લક્ષ્ય ને એનો આશ્રય કેમ કરે છે? ત્યાં કેમ તારી બુદ્ધિ જાય છે? તારી દ્રષ્ટિ આમાં થાય છે? હા, આત્મધર્મ માં 201 માં આવ્યું છે, ઓલા હિન્દીમાં એ પણ બહુ સારું આવ્યું છે. ભાઈ ઉપરના બુદ્ધાની વાત છે ને 101. બીજું કઈ બોલ રહી છે? બીજો બહુ સારી વાત આવી છે આત્મધર્મ. ઇન્ડિયા આત્મધર્મમાં પેલે પાને છે તેના વજ્રામૃતનો વાક્યો અને એના પછીનો ગુરુદેવનો સાર વ્યાખ્યાન બહુ સારો. અહીંયા કહે છે કે દ્રષ્ટિપૂર્વક જ્ઞાન જે થાય છે એની શું સ્થિતિ હોય છે? એ જ્ઞાનમાં કેવો આત્મા જણાય છે કે નિજ સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે. નિજ સ્વરૂપ કેવું? કે દ્રવ્ય ગુણ અને પર્યાયના સ્વરૂપમાં ઈશ્વરની એમાં જ્ઞાનમાં આવો આત્મા આખો ઉગ્રહ થાય છે. એકાગ્ર ચિત્તને એકાગ્ર કર્યું છે એટલે જ્ઞાનમાં ઉગ્રહ થયું છે એમ. એકાગ્ર કર્યું છે એટલે એનો આશ્રય કર્યો. એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાનમ શું થાય પણ સ્થિતિ એક સમયની સ્થિતિ આવી છે કે દ્રવ્ય સામાન્યમાં ગુણભેદ દેખાતો નથી અને જે જ્ઞેય જ્ઞાનમાં જ્ઞેય થાય એમાં દ્રવ્ય ગુણ અને પર્યાયનો ભેદ પણ દેખાતો નથી. આ જ્ઞાતા અને આ જ્ઞેય, આ જ્ઞાન અને આ જ્ઞેય એવો ભેદ નથી. આ જ્ઞાતા અને આ જ્ઞાનને ધ્યેય ભેગા દેખાતો નથી. કરતા કર્મ અને ક્રિયાનો ભેદ દેખાતો નથી. અભેદ એકની અભેદ. અભેદ એટલે દ્રવ્ય અને પર્યાય સર્વથા અનન્ય થાય એમ અભેદ નહીં, કથનચિત અભેદની વાત ચાલે છે. કથનચિત તાદાત્મ અથવા અનિત્ય તાદાત્મ પર્યાય ને દ્રવ્ય નહીં. અભેદ 49 ની ગાથામાં એ વાત આવી છે કે વ્યક્ત ને અવ્યક્ત ભેળા મિશ્રિત પડે તેને પ્રતિભાસવા છતાં, ભેળા મિશ્રિત એમ પ્રતિભાસવા છતાં પણ ઈજ્ઞેયની વાત કરી, પણ આવું જ્ઞેય જ્ઞાનમાં જણાવવા છતાં પણ એ ત્રિકારી દ્રવ્ય છે એ વ્યક્તને સ્પર્શતો નથી. માટે ભગવાન આત્માનું અવલંબન લેતા એ જ્ઞેયમાં જો ભેદ દેખાય કે આ કર્તા ને આ કર્મ, આ ધ્યેય અને આ ધ્યાન, આ જ્ઞેય અને જ્ઞાન, તો પણ એને જ્ઞેયમાં ભેદ દેખાય ત્યાં સુધી એને વિકલ્પ ની ઉત્પત્તિ થાય છે. ધ્યેયમાં તો ભેદ નથી, પણ જ્ઞેયનો ભેદ પણ છૂટે ત્યારે એને સદુપયોગની ભૂમિકામાં નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનો આનંદ આવે, ભરતી આવી જાય. પંચરત્નો દ્વારા એટલે પંચરત્નો માં જે અકર્તા આત્માને કહ્યો, અકર્તા ઇઝ ઇક્વલ ટુ જ્ઞાયક ધ્રુવ પરમાત્મા, એનું અવલંબન લેતા પંચરત્નો દ્વારા એટલે કે જે વિષય અમે ઉપર કહ્યો તે તું શ્રદ્ધામાં લે, ત્યારે તને આવું પરિણમન થાય, અને પરિણમન થાય ત્યારે તને દ્રવ્ય ગુણ પર્યાય જ્ઞાનમાં જ્ઞેય થશે થશે ને થશે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને પ્રથમ ઉપસમ સમ્યક દર્શન થાય છે ત્યારે ધ્યેય પૂર્વક એના જ્ઞાનમાં પરિણામી દ્રવ્ય જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય છે. ત્યારે એને અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો. સવિકલ્પ દશામાં આવતા એ વૈશેકો જાણેલાનું જાણપણું રહી ગયું કે સંસારનો અભાવ થયો. એ છઠ્ઠી ગાથામાં કરતા કર્મનું અનન્યપણું કહ્યું છે ને, જે જાણનારો પોતે કરતાને જણાયો, પણ પોતે માટે પોતે કર્મ, પર્યાય કર્મ નહીં. મોક્ષ અધિકારમાં આવે છે મોક્ષ અધિકાર, આત્માને આત્માથી આત્મામાં આત્માને માટે જાણવું, પછી કે છે કે નથી જાણતો આત્માને, નથી જાણતો આત્મા માટે, નથી જાણવા નથી જાણતો નથી નથી કરીને કારકના ભેદથી સમજાવાય છે, પણ અનુભવના કાળે કારકના ભેદ દેખાતા નથી. કારકના ભેદ પાડીને સમજાવવામાં આવે કે આત્મા કરતા અને જ્ઞાનનો પર્યાય સમ્ય જ્ઞાન થાય, આત્માનું કર્મ રાગ આત્માનું કર્મ નથી પણ જ્ઞાન આત્માનું કર્મ થાય છે, એમ કરતા અને કર્મનો વિભાગ કરીને સમજાવવામાં આવે છે. ખરેખર તો કરતા આત્મા છે અને કર્મ પણ આત્મા ને કર્ણ પણ આત્મા, એ પરિણામી આખો આત્મા સક્રિય જે કારકના ભાવે પરિણામો અભેદ કારક રૂપે જયારે આત્મા કરતા કર્મ કર્ણ સંપ્રદાય ને અપાદાન ને અધુકરણ રૂપે પણ લે. નિષ્ક્રિય ના સત્કારક અને સક્રિય ના સત્કારક એ કઈ પણ ભેદ દેખાતો નથી. દ્રષ્ટિના વિષયમાં નિષ્ક્રિય સત્કારક નો ભેદ દેખાતો નથી અને નિર્વિકલ્પ ધ્યાનમાં સક્રિય કારક ના ભેદો આ કરતા ને આ કર્મ એવો ભેદ દેખાતો નથી. ત્યાં તેને વિકલ્પ ની ઉત્પત્તિ ન થાય, અનુભવ થાય એવું અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને પ્રથમ ઉપસમ સમય દર્શન થાય ત્યારે આ સ્થિતિ થાય, અને જયારે છઠ્ઠા માંથી સાતમા માં જાય ત્યારે પણ એની આ સ્થિતિ હોય છે. નિયમ એક જ છે, લીનતામાં ફેર, લીનતામાં મોટો ફેર, ક્યાં સમ્યક દ્રષ્ટિની લીનતા અને ક્યાં મુનિરાજની લીનતા, ઉને કષાયના અભાવપૂર્વક આનંદ અને ઉને ત્રણ કષાયના અભાવપૂર્વક નો પ્રચુર આનંદ. લીનતામાં ફેર, વિતરાગતામાં ફેર, આનંદમાં એટલો ફેર છે, પણ વિષય તો જે પ્રકારે નિર્વિકલ્પ ધ્યાન ચોથામાં પ્રથમ આવે એવું જ નિર્વિકલ્પ ધ્યાન છઠ્ઠામાંથી સાતમામાં આવે, એમાં કઈ ફેર નથી. એવા નિજ દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપમાં આ 20 વર્ષ પહેલા વાત કરી જાય, જે પૂર્વ જ્ઞેય આવું થાય છે જ્ઞાનમાં 20 વર્ષ પહેલા, એમાં આપણા મુમુક્ષુ મંડળમાં એક બેને એ વાત પકડી. પણ મને બહુ યાદ નથી રહેતું એટલે બહુ આધાર આપતો નથી. ધારણા શક્તિ મારી થોડી કાચી છે કે ક્ષતિ હોય આપણે કબૂલ કરીએ. જો 143 કાતા જયારે નહી પક્ષ છૂટી જાય છે આત્માનો, છેલ્લો નિશ્ચય નહીં નો પક્ષ પણ છૂટે છે, વ્યવહાર નહીં નો પક્ષ તો પેલેથી છોડાવતા આવીએ છીએ, પેલો છૂટી જાય છે અનુભવ પહેલા, પણ પછી નિશ્ચયનો પક્ષ આવે છે એ પગ છૂટે છે, નહીં પગથી રહી થી સમયથી પ્રતિબદ્ધ થયો થતો, એક અર્થાત ચિત્ત સ્વરૂપ આત્માને અનુભવતો થતો. આ નિર્વિકલ્પ ધ્યાન ની વાત ચાલે. અનાદી મિથ્યા દ્રષ્ટિથી પ્રથમ ઉપસમ સમય પ્રસન્ન થાય ત્યારે શું સ્થિતિ હોય છે એનું આમાં વર્ણન છે. આત્માને અનુભવતો થતો બંને નયોના કથનને એટલે સ્વરૂપને, આમાં શબ્દ કથન છે, ટીકાકારે એના સ્વરૂપને એવો અર્થ કર્યો છે અમૃતચંદ્ર આચાર્ય. બંને નયોના કથનને એટલે સ્વરૂપને કેવળ જાણે છે, કેવળ જાણે છે, પરંતુ નય પક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી. નિશ્ચયનો વિષય જે દ્રવ્ય અને વ્યવહારનો વિષય જે અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો તે પર્યાય, એ બેને પક્ષાતિક્રાંત થઈને જેમ છે તેમ એના જ્ઞાનમાં એ આત્મા જાણે જાણે ને જાણે કરે છે એમ લખ્યું નથી, અને નય પક્ષ પણ આવતો નથી. એમ જયારે ઉપયોગ ઉપયોગમાં છે ત્યારે એ ઉપયોગમાં કોઈ ક્રોધાદી નથી. જો એ મૂળ લઈ લઈએ આપણે સૌ બની ગાથા, એમાં એ ઘણી જગ્યાએ છે. છ ગાળામાં છે, છ ગાળામાં તો ચાર, એક આરે છઠ્ઠી ગાળામાં ચાર વાત કરી. એક આરે જ્ઞાતા ધ્યાન ને ધ્યેય નો ભેદ નથી, જ્ઞાતા જ્ઞાન ને ધ્યેય નો ભેદ નથી, વિદેશ કરતા અને ચીજ વિવર્તન કર્મ એવો પણ ભેદ ત્યાં નથી. અને જ્યાં શુદ્ધ ઉપયોગની ચાલ હોય છે એવો શુદ્ધ ઉપયોગ ક્યાં થાય છે એમ છઠ્ઠી ગાળામાં થયું. જુઓ મૂળ ગાથા વાંચું છું. ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદીમાં કોઈ ઉપયોગ નથી. વળી ક્રોધ ક્રોધમાં છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. આઠ પ્રકારના કર્મ તેમજ નો કર્મમાં ઉપયોગ નથી, અને ઉપયોગમાં કર્મ ને તેમજ નો કર્મ નથી. આવું હવે આપણો વિષય આવે છે. આવું અવિપરીત જ્ઞાન જ્યારે જીવને થાય છે, એટલે આવું જ્ઞાન તો થાય છે, પણ જ્યારે થાય ત્યારે જ્ઞાન તો આવું થાય છે, ધારાવાહી અનાદિથી ચાલતો આવે છે, પણ જ્યારે આવું જ્ઞાન થાય છે, જ્યારે આવું અવિપરીત જ્ઞાન થાય છે, જ્ઞાન જયારે જીવને થાય છે ત્યારે તે ઉપયોગ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ ભાવને કરતો નથી, ક્રોધાદી ભાવને કરતો નથી, ઉપયોગને કરે છે. એટલે કે ઉપયોગ રૂપે પ્રણમે છે, તેથી પરિણામી તે કરતા અને પરિણામ તે કર્મે ઉપયોગને કરે છે, ક્રોધને કરતો નથી. ક્રોધનું કરતા પણ છોડાવવા માટે ઉપયોગને કરે છે એમ કહેવામાં આવે છે. પછી આગળ કે ઉપયોગમાં ઉપયોગ છે, અભેદ છે. અભેદ આત્માને શું ઉપયોગ એ જુદી વસ્તુ નથી, અભેદ છે એ જ્ઞાનનું ધ્યેય છે, એ ધ્યાનનું ધ્યેય નથી. એવું એકાગ્ર કર્યું છે તે ભવ્યજી, તે ભવ્યજી નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવ ને છોડી, એટલે રાગ ને દ્વેષ ને છોડી ના, અહીંયા વિભાવ નો અર્થ રાગ લેવો, અહીંનો વિભાવ અર્થ અજ્ઞેય અધિકાર ચાલે છે. જ્ઞેયમાં શુદ્ધ પર્યાય આત્મા છે, અનુભૂતિ તે આત્મા છે. અનુભૂતિ કહો શુદ્ધ નહીં કહો કે આત્મા કહો એક જ છે. સંવર્ત્ય આત્મા છે, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન તે આત્મા છે. હા હા, કોઈ વખતે પર્યાય ને પરદ્રવ્યકે, અને એ ધર્માત્મા એ પર્યાય ને આત્મા છે. કેવળ જ્ઞાન ને પરદ્રવ્યકે, અને ભાવશુદ્ધ જ્ઞાન ને આત્મા છે. બોલો આ ચાર વાત થી જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું, તે તો સમજાયું છે. જે ભવ્યજી નિજ ભાવથી ભિન્ન, નિજ ભાવથી ભિન્ન રાગાદી ભિન્ન છે પાંચમા વ્રતના પરિણામ. નિજ ભાવથી ભિન્ન એવા સકલ વિભાવને છોડીને સકળ પ્રકારના પાંચ મહાવ્રતના વિકલ્પ, 28 મૂળના વિકલ્પને છોડીને, વ્યવહાર પ્રતિક્રમણના વિકલ્પને પણ છોડીને, એવા સકળ વિભાવને છોડી અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. જે આત્મા ધ્યાનમાં ધ્યેય ભગવાનને લીએ છે અને જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય છે દ્રવ્યો પર્યાય સ્વરૂપ વસ્તુ, ત્યારે ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી, અને સ્વજ્ઞેયમાં પર્યાયનો ભેદ હોવા છતાં દેખાતો નથી, એનો એક દ્રષ્ટાંત, એનો એક દ્રષ્ટાંત. દ્રવ્ય ને પર્યાય નો તો ભેદ છે, ધ્રુવ તો ધ્રુવ ને ઉત્પાદ ને ઉત્પાદ નો ભેદ દેખાતો નથી. દેખાતો નથી એટલે શું છે? ને દેખાતો નથી તો જ્ઞાન ખોટું થશે કે ના? જ્ઞાન સાચું થશે. લે ભેદ દેખાય તો જ્ઞાન ખોટું તારું. આ વિષય જરાક એવો છે સૂક્ષ્મ કે એનો દ્રષ્ટાંત આપણો ખ્યાલ આવે. કહી શકાય નહીં એવી વાત, છતાં શબ્દોમાં કેટલી ઇશારાથી કરી કે પાણી મેલું છે, મેલું પાણી, પાણી મલી છે, એમાં ફટકડી નાખી તો મેલી પર્યાય નો તો વ્યય થઈ ગયો, મલી પર્યાય નો વ્યય થઈ ગયો, અને નિર્બળ પર્યાય નો ઉત્પાદ છો. હવે એ પાણી એનો ગ્લાસ લીધો અને નિર્મળ પર્યાય નો ઉત્પાદ એટલે નિર્મળ પર્યાય પરિણત પાણી દ્રવ્ય છે, જો કે નહીં. પેલા મલિન પર્યાય પરિણત દ્રવ્ય હતું, એ મલિન નો થયો વ્યય, નિર્મળ નો થયો ઉત્પાદ, અને જે શક્તિરૂપ પાણી નિર્મળ હતું એ તો જેમ છે તેમ અન્વયરૂપ એમાં છે. હવે એ પાણીના ગ્લાસમાં કોઈને કહીએ કે આ નિર્મળ પર્યાય અને પાણીનું દળ જે દ્રવ્ય રૂપ છે એને બેને જુદા તમે કરીને બતાવો તો કોઈ બતાવી શકે? બતાવી શકે નહીં. છતાં જુદા છે, જુદા તો છે પણ બતાવી શકાતા નથી. શું કહ્યું કે પર્યાયનો પર્યાયને દ્રવ્ય તો સર્વથા એકાંતે એક થઈ જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય એવું આગળનું વચન છે. એટલે પર્યાયને દ્રવ્ય સર્વથા એક થતું નથી, પણ કથનચિત તે અનન્ય અનન્યપણે જણાય છે. કથનચિત અન્યપણે જણાય છે અને કથનચિત અનન્યપણે જણાય છે. આ પાણીનો ગ્લાસ એની નિર્મળ પર્યાય અને જે શક્તિરૂપ પાણી દળ દ્રવ્ય એ અનન્યપણે જણાય છે. હવે આમાં પર્યાય કહીને પાણીનું દ્રવ્ય દળ કેવું બતાવો? હા, કોઈ સાયન્ટિફિક માણસ પણ સાયન્ટિસ્ટ કહી શકે નહીં. એમાં ભગવાન આત્મા નું અવલંબન જ્ઞાયું થયું ને જ્ઞાન ની પર્યાય નું અનન્ય પણ થયું. તે છે તો અન્ય, સર્વથા અનન્ય નથી પણ અન્ય છે એવું જે જ્ઞાનમાં ભેદ દેખાતો હતો એ ભેદ છૂટીને અનન્ય પણ એ વ્યવહાર થી અનન્ય છે, નિશ્ચય થી અન્ય છે. એ સમયમાં આવું સ્વરૂપ એના જ્ઞાનમાં ચમત્કારી જ્ઞાનમાં આવી જાય ત્યારે એને અનુભવ દશા કહેવામાં આવે છે. આવું થોડી અલ્પકાળમાં તે મુક્તિને પ્રાપ્ત કરે છે. આવું નિર્વિકલ્પ ધ્યાન ધારાવાય શુક્લ ધ્યાનની શ્રેણી આવી જાય તો એને અલ્પકાળમાં મુક્તિ તે કાળમાં થઈ જાય.